અષ્ટાનિકા મહાપર્વના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે, એમાં આઠમા નંબરમાં જે નંદીશ્વર નામનો દ્વીપ છે, ચાર દિશામાં, એક દિશામાં 13, ચાર દિશામાં 52 અકૃત્રિમ જિનાલય રોજ બોલીએ પણ છીએ, હમે શક્તિ સો નાહી હાં કરી ભાવ. મનુષ્ય જે છે એ 2.5 દ્વીપ પછી એક માનુષ્યોત્તર નામનો પર્વત છે, એની બહાર મનુષ્ય જઈ શકતા નથી. અહીંયા આપણે એવી ભાવના કરી શકીએ છીએ, ભાવના ભાવી શકીએ છીએ, તો એ આઠમા દ્વીપમાં ચાર દિશામાં થઈને જે 52 જિનાલય છે, એક દિશામાં 13, જે દેવો ત્યાં જાય છે. દેવ ચાર પ્રકારના છે, દેવ ચાર પ્રકારના, કલ્પવાસી એટલે કે વૈમાનિક દેવ, ભવનવાસી, વ્યંતર દેવ અને જ્યોતિષી દેવ, ચાર પ્રકારના દેવ છે. વ્યવસ્થા કેવી છે કે જ્યાં ચાર દિશા છે, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર, જે ચાર પ્રકારના દેવ છે એ બધા એક સાથે નથી હોતા, વિભાજન છે. કેવી રીતે કે 24 કલાક છે આપણી પાસે, એમાં 3 કલાકનું એક પ્રહર કહેવાય. શાસ્ત્રમાં જે પ્રહર શબ્દ આવે છે એ ભૂતરદાસજી પંક્તિ લખી છે, એના વિસ્તારથી નહીં જે એક પંક્તિ સામાન્ય કહું, ત્યાં લખ્યું છે 8 પહર ને 60 ઘડી ઘનેરે મૂલ કી. 8 પહરમાં 60 ઘડી થાય, 24 મિનિટની ઘડી થાય, તો 60 ઘડી થાય. 24 × 60 કરીશું ને તો આપણને 8 પહેર ને 60, 8 પહેર અને 60 ઘડી, એ રીતે ગણીશું આપણે તો એક દિવસ આપણો પૂરો થઈ જશે. 8 પહેર ને 60, 8 × 6 એટલે 1440 મિનિટ થઈ ગઈ, એક દિવસ પૂરો થઈ ગયો. ઘડી ઘનેરે મૂલકી, મને એ બતાવ્યું છે કે આ મનુષ્ય પર્યાયની ક્ષણ ઘણી કિંમતી છે. એટલે જે ચાર દિશા છે એટલે 24 કલાક છે, એના 6-6 કલાક ભાગ કરી દઈએ આપણે, તો અહીંયાથી આપણે લઈએ કે કલ્પવાસી દેવ અહીંયા હોય, બરાબર છે કે નહીં? સૌથી 4 પ્રકારના દેવમાં ઊંચા છે કલ્પવાસી અને વૈમાનિક દેવ, એ અહીંયા હોય. પછી એનો ક્રમ છે, આપણે હંમેશા બોલીએ છીએ ભવનત્રિક, એટલે ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી, એટલે અહીંયા કલ્પવાસી દેવ હોય તો અહીંયા ભવનવાસી, અહીંયા વ્યંતર અને અહીંયા જ્યોતિષી દેવ. કાલ મંજીરા, ભક્તિ, તત્વ ચર્ચા વગેરે કરતા હોય ને, તો અહીંયા કલ્પવાસી દેવ છે એ 6 કલાક સુધી ભક્તિ પૂજા કરશે, ચર્ચા વગેરે. એ વખતે ભવનવાસીના અહીંયા કરતા હશે, વ્યંતરના અહીંયા કરતા હશે, જ્યોતિષીના અહીંયા કરતા હશે. 6 કલાક પૂરા થશે પછી શું થશે? ભાઈ આ જે કલ્પવાસીવાળા છે ને વૈમાનિક, એ આ બાજુ જશે ત્યાં આગળ દક્ષિણ દિશામાં, અને આ જે ભવનવાસીવાળા એ આવશે અહીંયા પશ્ચિમ દિશામાં, અને અહીંયાના જે છે વ્યંતર દેવ, ભવનવાસી, વ્યંતર, વ્યંતરવાળા દેવ આવશે અહીંયા જ્યોતિષીમાં આવશે, અને જ્યોતિષીવાળા અહીંયા આવશે, 6-6 કલાક એ પ્રમાણે. એટલે કલ્પવાસી દેવની વાત કરીએ તો છ કલાક અહીંયા, છ અહીંયા, છ અહીંયા અને છ અહીંયા, ચોવીસ કલાક. પછી અહીંયાથી અહીંયા જતા એમને કેટલો ટાઈમ લાગતો હશે આટલું મોટું હોય? એવા પ્રકારની પુણ્યના ઉદય છે. આપણે તો ક્યાંક બહાર જવું હોય તો કપડાં ભરવા પડે કે ના ભરવા પડે? 10-12 દિવસ બહાર જવું છે, સમય શિખર જવું છે, કે સમજો કે ગોમટ સ્વામી જવું છે, તો ગરમ પાણી મળશે કે નહીં, ત્યાં લિફ્ટ હશે કે નહીં, પહેલે માળે મળશે કે ઉતારો બીજે માળે મળશે, બધી વ્યવસ્થા હશે કે નહીં, આપણે તપાસ કરીએ ને. કપડાં પણ લેવા પડે. દેવોને એ સંબંધનું એવું હીન પુણ્ય નથી હોતું, અપેક્ષિત સમજવી. એમને તો જ્યાં જાય ત્યાં, અહીંયાથી આપણે બહાર જવું તો પાસપોર્ટ વિઝા એમને એવું બધું, પાસપોર્ટ વિઝા કાંઈ લેવું નથી હોતું, છે પુણ્યના ઉદય બધી જગ્યાએ પહોંચી જાય છે. તો ચાર દિશામાં ચાર, આ પ્રમાણે ચોવીસે કલાક, સમજી ગયા ને, ચોવીસે કલાક સુધી, 8 દિવસ સુધી આ પ્રમાણે ભગવાનની પૂજા ભક્તિ અર્ચના વગેરે કરે છે. અને જે આપણે બોલીએ છીએ કે કાર્તિક ફાલ્ગુન સાઢ કે અંત 8 દિન માય, નંદીશ્વર સુર જાત હે હમ પૂજે ઇહ ઠાઈ. હવે જોઈએ, કારતક મહિનો, ફાગણ મહિનો, અત્યારે આપણે અષાઢ મહિનો ચાલે છે, એના અંતના 8 દિવસ, અંતના 8 દિવસ, બરાબર છે કે નહીં? હવે કાલે આપણે અષ્ટાનિકા પર્વનો કયો દિવસ? છેલ્લો દિવસ ને. અને અત્યારે કયો માસ ચાલે છે? અષાઢ માસ. તો પરમ દિવસથી કયો માસ બેસશે? અષાઢ વદ આવશે ને. તો અષાઢ વદ આવે તો પછી અહીંયા તો લખ્યું છે કાર્તિક ફાલ્ગુન સાઢ કે અંત 8 દિન, મહિનાના છેલ્લા 8 દિવસ. હા, સમજાય છે કે નહીં? મહિનાના છેલ્લા 8 દિવસ એટલે આપણી ગુજરાતી અને મરાઠીની અંદર જે તિથિ છે અને હિન્દીમાં જે તિથિ છે એમાં આવી રીતનો ફરક છે. એટલે સમજીએ કે હિન્દીની અપેક્ષાએ શું થશે કે આ જે છે ને, હિન્દીમાં પહેલાં વદ હોય, બરાબર છે કે નહીં, અને પછી સુદ હોય. એટલે જે આપણે પૂનમ થશે ને, બરાબર છે ને, કાલે પૂનમ થશે. તો પૂનમ એટલે પૂર્ણ માસ, માસ પૂરો થઈ ગયો. એટલે અષાઢ પછી પરમ દિવસથી શ્રાવણ મહિનો બેસે, અને શ્રાવણમાં પહેલાં વદ આવે, શ્રાવણ વદ, અને વદના 15 દિવસ પૂરા થાય પછી સુદ આવે, અને સુદમાં આપણે ભેગા થઈ જઈશું પાછા. એને જેમ કેમ કે આપણે શ્રાવણ સુદ એકમ આવશે ને, એ વખતે એમને પણ શ્રાવણ સુદ એકમ આવશે. એટલે શ્રાવણમાં આપણે ભેગા થઈ જઈએ છીએ, વદમાં એક મહિનાનો ફરક પડી જાય છે. એક મહિનાનો, 15નો ને એક મહિનાનો ફરક, એવી રીતે 15, આમ એક મહિનાનો ફરક પડી જશે. કાલે આપણે પરમ દિવસે હા અષાઢ વદ એકમ, અને પેલામાં શું આવશે? શ્રાવણ વદ એકમ. અને પરમ દિવસે વિપુલાચલ પર્વત પર ભગવાન મહાવીર સ્વામીની સૌથી પ્રથમ વખત ઓમ ધ્વનિ કરીને, દિવ્ય ધ્વનિ કરી, વીર શાસન જયંતિ પર્વ. તો આપણે કહીશું અષાઢ વદ એકમ, અને હિન્દીમાં આપણે પૂજામાં વગેરે જોઈશું ને તો શ્રાવણ વદ એકમ આવશે, શ્રાવણ વદ એકમ, બરાબર છે ને? એટલે આપણને એક પ્રશ્ન થાય ને કે જે લખ્યું છે ને કે અષ્ટાનિકા પર્વ જે છે એક મહિનાના છેલ્લા 8 દિવસ, તો આપણને અંદર મહિનાના છેલ્લા 8 દિવસ, તો હજુ તો બીજા 15 દિવસ બાકી છે, છેલ્લા 8 દિવસ કઈ રીતે? તો એની અપેક્ષા સમજવી છે કે હિન્દીને હિસાબે આ પેલો અર્ધ માસ કહેવાય, અને પૂનમ થઈ એટલે માસ કેવો થઈ ગયો? પૂરો માસ. અને અમાસ એટલે અર્ધ માસ, હજુ અડધો માસ છે, પછી પૂરો મહિનો થાય, એવી રીતે, બરાબર છે ને? મોક્ષ માર્ગ પ્રકાશકની પણ આપણે વાત કરી છે, પણ એક 5 મિનિટ થોડુંક તમને પ્રવચન સારની વાત કરી દઉં. કાલે એક થોડી વાત કરી હતી ને, એક થોડો પ્રશ્ન હતો, અને કદાચ ક્યાંક કોઈને એવું લાગ્યું હોય તો 85 નંબરથી ગાથા ખોલજો. વધારે એમાં આપણે સમય નહીં લઈએ, એક બધું સારી ગાથા છે, પણ એક થોડો ખ્યાલ આવે કે આ વાત જે છે ને એને પચાવવા માટે અંદરમાં કેવી જલ્દી ને હૈયું સતસદ ધક્કે ને વજ્રવાણી છૂટે. સાંભળજો, કેમ કે હું શબ્દ બતાવું ને જે બોલ્યો હતો ને હું કાલે, કે કરુણાનો ભાવ ઉપજતા વેંત મારી નાખવા યોગ્ય છે. સમજી લો, પેલા કરુણાનો ભાવ ઉપજતા વેંત મારી નાખવાય. એટલે કોઈ જીવો પ્રત્યે આપણે કરુણાનો ભાવ આવે, પહેલાં આપણે આપણી લેંગ્વેજમાં સમજી લઈએ, આપણા ભાવમાં એક કરુણાનો ભાવ છે ને બીજો ક્રૂરતાનો ભાવ છે, કરુણાનો અને ક્રૂરતાનો ભાવ. તો જે સ્વાધ્યાય ભવનમાં આવ્યા છે ને અક્ષયભાઈ, સ્વાધ્યાય ભવનમાં આવ્યા છે, જિન મંદિરમાં આવ્યા છે, એને ક્રૂરતાનો ભાવ કરવા જેવો નથી. એના માટે આપણે ટાઈમ બગાડવાની જરૂર નથી, બરાબર છે કે નહીં? એના માટે શું ટાઈમ બગાડવાનો? ક્રૂરતાના પરિણામ તો છે નહીં, પણ એને અંદરમાં સલ્ય રહી જાય છે કરુણાનો ભાવ, પ્રાણીઓ પ્રત્યે દયાના કરુણાનો અનુકંપાનો જે ભાવ છે ને, અહીંયા આવ્યો છે. તો એને એ પાઠ ભણાવવાનો છે કે અનુકંપાનો ભાવ જે છે ને, છ કાયના જીવોની જે રક્ષાનો કરુણાનો ભાવ, એ અહીંયા તો કહે છે કરુણાના ભાવની અંદર જે ધર્મ માને છે, કરુણાના ભાવમાં જેને ધર્મ બુદ્ધિ છે, બીજી રીતે ઉપાધિ બુદ્ધિ છે, આ કરુણાનો ભાવ આવ્યો, બીજા જીવો પ્રત્યે કરુણાનો ભાવ આવ્યો ને એ ભાવ સારો છે, રાખવા જેવો છે, એની અંદર જે એક પ્રકારનો આ ભાવ સારો છે એવો અભિપ્રાયમાં જે રસ ઝરે છે ને ઉપાધિ બુદ્ધિવાળો, એને અહીંયા કહ્યું છે કે મિથ્યા દ્રષ્ટિની ઓળખાણ છે, ચિહ્ન આઈડેન્ટિટી મિથ્યા દર્શનનું લિંગ કહ્યું છે. ભાવ આવવો અલગ છે, કેમ કે સમ્ય દ્રષ્ટિના અંગમાં પણ અનુકંપા કઈ પ્રસંગ સંવેગ અનુકંપા આસ્તિ કે મુનિરાજ 28 મૂળગુણનું પાલન કરે છે, 6 કાયની જીવન રક્ષાનો ભાવ આવવો એ અલગ વાત છે, અને એની અંદર ઉપાધિ બુદ્ધિ હોવી અલગ વાત. એ આવે છે સવારે ચાલે છે જાણી લો પ્રયોજનમાં, એ રાગ ભાવ છે ને, રાગ ભાવ છે ને, રાગથી રાગને તો પુદગલના પરિણામ કહી દે, એનાથી ભગવાન આત્મા ભિન્ન છે, અને સ્વદયા પણ સ્વની પણ કરુણા છે કે નહીં સાથે, એ વસ્તુ ઉત્તમ છે, એને આવશ્યક છ નહીં, છ આવશ્યક કહે ને દેવ પૂજા ગુરુ ઉપાસના સ્વાધ્યાય સંયમ તપદાન, કે આવશ્યક છ નહીં, આવશ્યક તો એક છે પરમ આવશ્યક આત્માની અનુભૂતિ. તો કરુણા ક્રૂરતાનો ભાવ, પછી કરુણાનો ભાવ, અને ત્રીજો વિતરાગ ભાવ, બરાબર છે? વિતરાગ ભાવ. તો અમે જ્યારે કરુણાનો ભાવ, એક શબ્દ આવે છે વાંચીએ છીએ, કરુણાનો ભાવ ઉપજતા વેંત મારી નાખવા યોગ્ય છે, એટલે ઉપજતા વેંત મારી નાખવા યોગ્ય છે એનો અર્થ ઉપજે છે અને પછી મારી નાખવો એટલે નષ્ટ કરવો એવું નહીં. ઉપજતા વેંત એટલે એ ભાવને ઉપજવો જ ન જોઈએ, ભાષા આવી જોવા મળશે તમને, ઉપજ્યો અને પછી ઉપજી ગયો પછી શું નાશ કરવાનો, બીજે સમય નષ્ટ થઈ જવાનું છે, પણ ઉપજતા વેંત નાશ કરી નાખવા યોગ્ય છે, મતલબ એ ભાવ ઉત્પાદ કરવા યોગ્ય નથી. એ ભાવનો ઉત્પાદ થાય છે એમાં પોતાના આત્માના સ્વભાવનો ઘાત થાય છે. આજે સવારે હે દુરાત્મન, પછી બીજી કઈ લીટી યાદ છે ને સમીરભાઈ, શું હે દુરાત્મન, પછી શું હતું? આત્માનો ઘાત કરનાર હતું ને, હે દુરાત્મન પછી આત્માનો ઘાત કરનાર. તો બીજા પ્રત્યે ક્રૂરતા તો છોડો, કરુણાના ભાવમાં પણ આત્માનો શું થઈ ગયો? ઘાત થયો ને, એને દુરાત્મન કહ્યું છે. હવે જો વાંચ્યું ને પછી આપણે આવીએ જાના ઉપર, એટલે કહેવાય ને કે નહીં આ તો લખેલું છે, જો વાંચીએ છીએ લાઈનો એની થોડી 85 ગાથા હું એની ઉત્થાનિકા વાંચું છું. હવે આવી ગયું ને, આ મોહ રાગ દ્વેષને આ લિંગો વડે હવેની ગાથામાં કહેવામાં આવતા ચિહ્નો વડે ઓળખીને પછી શું લખ્યું છે? ઉદ્ભવતા વેંત જ મારી નાખવા યોગ્ય છે. આવા શબ્દો લખ્યા છે ભાઈ, જો લખી છે ગાથા વાંચીએ, જો અર્થો તણુ અયથા ગ્રહણ કરુણા મનુજ તિર્યંચ માં વિષયો તણો વળી સંગલિંગો જાણવા આ મોહના. આ દર્શન મોહના ત્રણ લિંગ કહ્યા, પેલું અર્થો તણુ અયથા ગ્રહણ, પછી બીજું શું લખ્યું છે? કરુણા મનુજ તિર્યંચ માં, મનુષ્ય અને તિર્યંચ પ્રત્યે કયો ભાવ? કરુણાનો ભાવ. એ લખે છે ઉપજતા આવે. હવે તમે જુઓ એમાં ટીકામાં, જુઓ ટીકામાં ત્રણ પોઈન્ટ છે આપણી પાસે. એક પહેલું જુઓ, પદાર્થોની અયથા તત્પણે પ્રતિપત્તિ વડે, એટલે તત્વનું યથાશ્રદ્ધાન, અને બીજું આ ખાસ તો બીજું આપણે જોવું છે, અને તિર્યંચ મનુષ્યો પ્રેક્ષા યોગ્ય, એટલે નીચે અર્થ કર્યો છે પ્રેક્ષા એટલે જ્ઞાતા દ્રષ્ટાપણે જે કંઈ થયું છે એના તમે જાણનાર દેખનાર રહો, તિર્યંચ મનુષ્યો પ્રેક્ષા યોગ્ય, જે કહ્યું ને ભગવાનના જ્ઞાનમાં પણ આ તિર્યંચ ને મનુષ્યો પર જે કંઈ થઈ રહ્યું છે એ ભગવાનના જ્ઞાનમાં મધ્યસ્થ ભાવ છે, જ્ઞાતા દ્રષ્ટાનો ભાવ, પ્રેક્ષા યોગ્ય હોવા છતાં પણ મને વિતરાગ ભાવ રૂપે રહેવા જોઈએ એમ હોવા છતાં પણ તેમના પ્રત્યે પછી શું લખ્યું છે, ક્રૂરતા લખી છે, કારુણ્ય બુદ્ધિ વડે, સમજાય ને, એટલે ક્રૂરતાની વાત તો પ્રશ્ન નથી પણ કારુણ્ય બુદ્ધિ વડે મોહને ઓળખીને, એટલે આ દર્શન મોહની ઓળખાણ કરાવી છે. પછી ત્રીજું, ઇષ્ટ વિષયોની આસક્તિ વડે રાગને ઓળખીને અને અનિષ્ટ વિષયોની અપ્રીતિ વડે દ્વેષને ઓળખીને, એમ ત્રણ લિંગો વડે ત્રણ પ્રકારના મોહને ઓળખીને એકદમ શું લખી જો, એકદમ શું લખ્યું છે, ઉપજતા વેત જ ત્રણેય પ્રકારનો મોહ હણી નાખવા યોગ્ય છે, નષ્ટ કરવા, લખ્યું છે કે નથી લખ્યું, ઉપજતા વેત જ નષ્ટ કર, એમાં કારુણ્ય બુદ્ધિ લખ્યું છે કે નહીં, કારુણ્ય બુદ્ધિ, એટલે એક થોડુંક કાલી ચર્ચા થઈ હતી ને, એટલે બધાને એમ લાગે કે આ તમે શું કહો છો, કરુણાનો ભાવ, કરુણાનો ભાવ ઉપજતા વેત છે કે નહીં, એટલે હવે એમાં જેને ઉપાધે બુદ્ધિ છે કે નહીં, અમે તો ધર્મ કરીએ છીએ, ધર્મ કરીએ છીએ, એક બાજુ તો બિલકુલ ઓપોઝિટ થઈ ગયું ને, ઓપોઝિટ થઈ ગયું ત્યાં છે તો રાગ ભાવ છે ને કરુણાને, અને આ જેમને છ કાયના જીવો પ્રત્યે કરુણાનો ભાવ, હજુ ચારિત્રનો દોષવાળો કરુણા એ પોતે લખી રહ્યા હતા, આજે કરુણાનો ભાવ જ્યાં સુધી છે ને ત્યાં સુધી કેવલ જ્ઞાન નહીં થાય, જેને ચારિત્રના દોષવાળો છે, હમ, અને એવા કરુણાના ભાવમાં જેને ઉપાદે બુદ્ધિ છે એ તો મિથ્યાત્વનો અભિપ્રાયનો દોષ થઈ ગયો, એ તો મોટો દોષ થઈ ગયો, અનંત સંસારનું કારણ છે ને, એમ છે. આવો હવે મોક્ષ માર્ગ, એક એક પ્રકરણ એટલા સુંદર છે ને, જેમ ભોજનમાં ઘણી વસ્તુઓ હોય તો આ ખાવું કે આ ખાવું, આ ખાવું કે આ ખાવું, એમ એટલા વિષયો બહુ મજાના વિષયો છે. ત્રીજો અધિકાર આયુ કર્મવાળું આપણું પ્રકરણ છે. બહુ સુંદર ટોપિક છે આયુ કર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂઠા. એક પેરેગ્રાફ આપણે કાલે થયો તો વાંચીએ છીએ, પછી આગળ પછી કરીએ. આયુ કર્મના નિમિત્તથી પર્યાય ધારણ કરવો તે જીવિત અવ્ય છે, તથા ધારણ કરેલો પર્યાય છૂટવો તે મરણ છે. હવે આ જીવ મિથ્યા દર્શન આદિથી એ પર્યાયને જ પોતાના સ્વરૂપ રૂપે અનુભવે છે, તેથી એ જીવિત અવ્ય રહેતા પોતાનું અસ્તિત્વ માને છે, તથા મરણ થતાં પોતાનો અભાવ થવો માને છે. આ જ કારણથી તેને નિરંતર મરણનો ભય રહે છે કે શરીર છૂટશે એટલે હું શું થઈ જઈશ, હું મરી ગયો, બસ શરીર ના છૂટવું જોઈએ ગમે તે રીતે, શરીર ના છૂટવું જોઈએ, એટલે શરીરને રાખવાના શું કરે છે ઉપાય, કેમ કે શરીર છૂટી જાય એટલે હું મરી ગયો, નિરંતર મરણનો ભય રહે છે, તે ભયથી સદા આકુરતા રહે છે, શરીર ના છૂટી જાય સંબંધમાં આકુરતા રહે છે. જેને મરણના કારણ જાણે તેનાથી ઘણું જ ડરે છે, કદાચિત તેનો સંયોગ બની જાય તો મહાવિહવળ થઈ જાય છે, મરણના કોઈ કારણ બની જાય ને, એવી કોઈ ઘટના બની જાય તો કહે છે કે અમે તો એવા ફસાઈ ગયા હતા ને, માંડ માંડ અમે માંડ માંડ બચ્યા હશે, માંડ માંડ બચ્યા, એમ લાગે ને મહાવીઓ કે હવે નીકળાશે કે નહીં નીકળાય, એવી કોઈ જગ્યાએ એવી બહુ ભીડ થઈ જાય અને એમ લાગે કે આ ભીડમાંથી નીકળવું મુશ્કેલ છે, કંઈ ચગદાઈ ના જવાય તો સારું, એવી રીતે કે અમે એવા ફસાઈ ગયા હતા તો માંડ માંડ નીકળ્યા હશે. ઠીક છે, જુઓ મહાવિહવળ થઈ જાય છે એ પ્રમાણે તે મહાદુખી રહ્યા કરે. આ એક બાજુ અંદરમાં ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માને જુદો પાડ્યો હોય તો એ ભીડમાં ફસાય કે ના ફસાય, હિતેન ભાઈ આ જ્ઞાયક ભાવ ભીડમાં ફસાય, અરે એ તો એક સિદ્ધમાં અનંત સિદ્ધો રહે છે, ક્યાં ભીડ છે, અને બહારમાં આ શરીરના સંયોગની અપેક્ષાએ ક્યાંક એવું ભીડ થઈ ગઈ ને, એટલે એમ લાગે કે હવે શું થશે, આપણે શું થશે, અમારી એક ઘટના ઘટી ગઈ વચ્ચે, એટલે અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પરથી ઉતરતા હતા અને પુષ્કળ ભીડ હતી, અને એ બાજુ કહીએ કે ટ્રેન બીજા સ્ટેશન બીજા પ્લેટફોર્મ, એટલે આ બાજુની બધી જે નીચેથી બધા ઉપર અને ઉપરવાળા નીચે ને અમારી સાથે લગે થોડું કુલી આગળ પાછળ ને એવી સ્થિતિ હતી કે એટલી આમ એમ થાય કે હવે આ રસ્તો શું નીકળશે. એટલે એ વખતે અહીં લખ્યું છે ને જુઓ કે મહાવિહવળ થઈ જાય છે અને 10 મિનિટ થાય કે હવે આવી રીતે કોઈ દિવસ આવું નહીં, આમ કરું આમ કરું, પછી બધા ઉપાયો શોધે ને આમ નહીં કરવું, એના કરતાં થોડું વહેલું નીકળવું અથવા તો આ રસ્તે જવું, આ રસ્તે જવું, આ રસ્તે નહીં જવું. મહાવિહવળ થઈ જાય છે એ પ્રમાણે તે મહાદુખી રહ્યા કરે છે. હવે આગળ સાંભળજો, એ મરણથી બચવા માટે ઉપાય એમ કરે છે કે મરણના કારણોને દૂર રાખે છે. સમજાય છે કે નહીં? જેનાથી મરણ થતું હોય એવા કારણોને શું કરે? એને દૂર રાખે. આપણે એક સામાન્ય સમજીએ, આપણા ઘરની અંદર સમજો કે ફિનાઇલ છે, એસિડ છે, અથવા બીજી કોઈ દવાઓ હોય ને, એ બધી આપણે કઈ જગ્યાએ મૂકીએ છીએ? આપણે જે પેલું ડ્રેસિંગ ટેબલમાં તૈયાર થવાની બધી શીશીઓ હોય ત્યાં મૂકીએ છીએ, બધી ત્યાં મૂકીએ છીએ, ક્યાં મૂકીએ છીએ? નાના છોકરાઓના કે અથવા કોઈના પાસે કોઈના હાથમાં ના આવી જાય, કેમ? એ લઈ લે તો શું થઈ જાય? મરી જાય ને. એટલે એમ લાગે કે આ મરણનું કારણ છે, એને શું કરે છે? એને દૂર રાખે છે. બરાબર છે કે નહીં? જુઓ, મરણના કારણોને દૂર રાખે છે વા પોતે તેનાથી દૂર ભાગે છે. જેમ જેમ જગ્યાએ આપણે જે ટ્રેનમાં જવાનું છે ને એ કહે કે ભાઈ આ કોચની અંદર બોમ્બ હોય એવું લાગે છે, બોલો. તો પછી નહીં ને, હોય તો ભલે હોય, શું વાંધો છે? હા, સમજાય છે કે નહીં? આ ફ્લાઇટમાં બોમ્બ હોય એવું લાગે છે જરાક, તો તરત જ શું લખ્યું છે? શું લખ્યું છે એના માટે? એ જુઓ કે વાત પોતે તેનાથી દૂર ભાગે છે. એમ લાગે કે ખાલી પેલાએ તો એમ જ કહ્યું છે કે અહીંયા બોમ્બ છે બસ, તો કેમ દૂર જતો રહેશે? દૂર કેમ જતો રહેશે? ભાઈ આ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર ગયા, એરપોર્ટ ઉપર ગયા, ને લાગે છે કે ભાઈ આતંકવાદીઓ કંઈક આવ્યું, બોમ્બ વગેરે મૂક્યા હશે, તો મૂક્યા છે તો મૂક્યા, ના મૂક્યા છે તો મૂક્યા છે, એવું થોડું છે? એ ફૂટે તો શું થાય? એ ફૂટે તો બધું ખતમ થઈ જાય ને, આપણે પણ એમાં ખતમ થઈ જઈએ, મરી જઈએ આપણે. અને મરી જઈએ એટલે શરીરનો સંબંધ શું થાય? શરીરનો સંબંધ છૂટી જાય. અને આને શરીરનો સંબંધ છોડવો નથી. એટલે એ કહે છે કે લખે છે ને કે વા પોતે તેનાથી દૂર ભાગે છે. જ્યારે અમદાવાદમાં ભૂકંપ આવ્યો ને એ વખતે મોટી મોટી બિલ્ડિંગો હોય, 10-10 માળ, 15-15 માળ, જે 10મા માળે 15મા વાળા 15 દિવસ 20 દિવસ 1 મહિના સુધી કોઈ ઉપર પોતાના ઘરમાં જવા તૈયાર નહોતું. પોતાનું ઘર જે કહેવાય ને એ સમજો, હા, તૈયાર નહોતું. કેમ કે નહીં? પછી તો કહે કે થોડા આમ એવું વારે પૂછે કે એવું કંઈ આજે લાગ્યું? લાગ્યું થોડા ટાઈમ તો પહેલાં જાય જ નહીં. અને જુઓ પુણ્ય પાપના ઉદય પણ ખેલ કેવા છે કે જે પેલા સામાન્ય સાધારણ ઝુંપડપટ્ટી કે ટાઈપના એ માણસ જ્યાં રહે ને, એ પોતાના ઘર છોડી છોડીને જે પોતાની ગાડી હોય ગાડીમાં આખી રાત બેસી રહીને ગાડીમાં સૂતા હતા, કોઈ પોતાના ઘરમાં જવા તૈયાર નહોતું. એક ક્ષણની અંદર જો આ સંસારના સ્વરૂપની વિચિત્રતા પણ કેવી છે, કોઈ પોતાના ઘરમાં જવા. અને આવું લાગ્યું પછી આમ ઘણા શું કહેવાય, પેલી થાળી હોય ને થાળી, એ આમ આમ થોડીક એવી અનબેલેન્સવાળી મૂકે છે જ, એટલે ભૂકંપ આવે ખબર પડે તો તરત આ બાજુ પડી જતો ખ્યાલ આવે કે ભાઈ હવે થોડો ભાવ આવે છે તો કહું. પછી બધી ક્રેક પડી ગઈ ને, બધી ક્રેક પડી ગઈ. પછી થોડા ટાઈમ પૂછીએ ને, એ વખતે તો વગર કહે મંદિરો ભરાઈ ગયા હતા, કોઈને કેવું નહોતું પડ્યું કે પ્રવચનમાં આવો, વ્યાખ્યાનમાં આવો, મંદિરમાં આવો. હા, વગર કોઈ કરફ્યુ, ટોટલ કરફ્યુ હતો, બધે કોઈ નહીં, ધંધો ઓફિસ બધું બંધ, બધા મંદિરો પેક હતા, ભલે બીજા હોય કે બીજા હોય, ભગવાન શરીરનો સંબંધ ના છૂટવો જોઈએ, આ વાત એ છે ને, મરી ના જવાય, બધું પેકે પેક જતા હતા મંદિર. શિરડીમાં આવો, ગુરુદેવજીના પ્રવચનમાં પંડિતજી દૂરથી આવ્યા છે તો આવો, કાંઈ નહોતું કેવું પડતું, બધા આવી જતા હતા. પછી થોડા ધીરે ધીરે થોડો ટાઈમ થયો ને, પછી આમ પૂછીએ ને ફોન ઉપર કે બસ હવે રૂટીન થઈ ગયું, થોડા ટાઈમ હવે રૂટીન થઈ ગયું એટલે સમજી ગયા ને, પાછી એ જ ઓફિસ, એ જ ફેક્ટરી, એને એ જ પાપના કામ કરવાના પાછા શું થઈ ગયા, ચાલુ થઈ ગયા. અને થોડા ટાઈમ પછી જે પેલી ક્રેક જે બધી પડેલી હતી ને, જે થોડા વૈરાગના દ્રશ્ય રહ્યા હતા ભાઈ, વૈરાગના ચિહ્ન રહ્યા હતા, જેમ આપણે આપણા મિથ્યા દ્રષ્ટિના લિંગ કહ્યા ઓળખાણ, એમ વૈરાગ્યના ચિહ્ન રહ્યા, એના ઉપર કલર કરાવી દીધો, સરસ મજાનો ડેકોરેટિવ કરાવી દીધો. હવે આજે લખ્યું મરણના જે કારણો એનાથી દૂર રહે છે. પછી તો પોતાના બિલ્ડિંગ વાળાની વાત થઈ, પણ એની જ નીચે પોતાના અમુક લોકોના મોટા બંગલા હતા, મોટા બંગલા એ બિલ્ડિંગ નતા, હાઈ સ્ટોરી નતો, પોતાનો બંગલો હતો. એ પણ ત્યાં રહેવા તૈયાર ન હતા સમીરભાઈ. એ કેમ રહેવા ત્યાં, કે પેલું બિલ્ડિંગ અમારા બંગલા ઉપર પડે તો પડે ઉપર, તો અમે તો એમને વગર કારણે મરી જઈશું. એટલે ભય લાગે છે એને, એટલે એના કારણથી શું રહે છે, દૂર રહે છે. અને એક બાજુ આપણા વિતરાગી સંતો વાઘ સિંહ વરુ જંગલની અંદર ક્યાં, હા, અને નિર્ભય કહ્યા છે મુનિરાજને, નિર્ભય કહ્યા છે. અને નિયમસારમાં, હવે નિયમસારની તો શું વાત કરી, ગુરુદેવજી ક્યારેક ક્યારેક કહ્યું છે એમ, સમયસાર કરતા પણ ઘણી બધી અમુક વાતોમાં તો નિયમસાર ચડિયાતું છે ને. કેટલી વખત ગુરુદેવ કહ્યું, ગાથાઓ છે એવી એની છે, સ્વાધ્યાય કરીએ ત્યારે ખ્યાલ આવે. ત્યાં નિયમસારમાં 43-44 જેવી કોઈ ગાથા છે બે, એમાં ભગવાન આત્મા શુદ્ધાત્માને નિર્ભય કર્યો છે, ક્યાયક ભાવને નિર્ભય કર્યો છે. કેમ નિર્ભય કહ્યું છે કે આ આગળ હવે આવશે અહીંયા, કે રાજાજી છે એને થોડું ડરપોક છે ને, તો આગળ ગઢ ને કિલ્લા ને એવું બનાવે ને, જૂના જમાના બધા કિલ્લા બનાવે, ગઢ બનાવે, અને સુરંગો વગેરે ગોઠવી રાખે, બધું ગોઠવી રાખે કે કોઈ બીજો દુશ્મન આવે નહીં. નિયમસારમાં લખ્યું છે કે આ ભગવાન આત્મા ચૈતન્ય દુર્ગ કિલ્લો, આને ગાયક ભાવને દુર્ગ કિલ્લો કહ્યો છે, કે એની અંદર બહારના શત્રુની વાત તો છોડો, આ એક સમયમાં પર્યાયમાં રાગ દ્વેષના પરિણામ થાય ને, એનો પણ અંદર પ્રવેશ થઈ શકતો. આપણે હોસ્પિટલમાં બધાને મળવા માટે જઈએ ને, આઈસીયુ કે શું કહેવાય, તો અહીં ગાડી શું લગાવે શકશે ભાઈ, બધું અહીં આપણે શું લગાવીએ છીએ, કેમ સમીરભાઈ શું કામ લગાવે, હા, ઇન્ફેક્શન લાગે તો શું થાય, ઇન્ફેક્શન લાગે તો, હા, મરી જવાય, બરાબર છે કે નહીં, ઇન્ફેક્શન લાગે તો મરી જવાય. એટલે મરી જવાય એટલે શરીરનો સંબંધ શું થાય, છૂટી જાય, અને એ મારે છોડો એટલે ઇન્ફેક્શન લાગે ના જોઈએ. હવે મુનિરાજ જંગલની અંદર રહે છે ને, તો ત્યાં આગળ વરસાદ પડે, બીજું ત્રીજું બધું પોલ્યુશન કે જે કાંઈ વરસાદમાં એવું થાય. અહીંયા કહે છે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા શુદ્ધાત્મામાં આ બહારના તું જે ઇન્ફેક્શનની વાત કરે છે ને, એ તો નથી લાગતા, પણ આ રાગ દ્વેષના વિકારી પરિણામનું પણ ગાયક ભાવની ઇન્ફેક્શન નથી. અને આ ઇન્ફેક્ટ વાત છે, આ સમજાય છે કે નહીં, એને ઇન્ફેક્શન નથી. હા, એ રાગ દ્વેષના પરિણામ વખતે પણ ગાયક ભાવ તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન જ રહ્યું છે, એને ક્યાં ઇન્ફેક્શન લાગ્યું છે. અને મુનિરાજની પાસે આ જે ભગવાન આત્મા પર્યાયમાં એમને ઉપલબ્ધ થયું છે ને, માટે જંગલની અંદર પણ એ તો નિર્ભય છે. જે શ્રીમદજી લખ્યું ને, લખ્યું ને શું, હા, વાઘ સિંહ સંયોગ જો લખ્યું ને, એકાકી વિચરતો વળી શ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો લખ્યું કે ના લખ્યું, પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો. આપણે સ્મશાને જઈએ છે ને, પછી રાત્રે જઈએ કે ના, જે રાત્રે એકલા સ્મશાનમાં બેસીએ કે ના બેસીએ, રાત્રે રાત્રે તો શું થાય ખ્યાલ આવે છે. અને મુનિરાજ ત્યાં આરાધના કરે છે, અને શરીરનો વિયોગ થવાનો ડર લાગે છે કે મરી જવાશે. અને આગળ પંડિતજી કહે છે, એક વાત સાંભળ, તને ભલે ડર લાગતો હોય પણ છેલ્લો આયુ કર્મનો નિષેક કરશે એ વખતે આ શરીરનો સંબંધ શું થઈ જશે, છૂટી જશે. અને એ વખતે તે ગુરુદેવનો જે બોલ, દેહથી આત્માને જુદો નહીં જાણ્યો હોય, હું ચૈતન્ય પ્રાણ વડે મારું જીવન છે એવો સ્વીકાર નહીં કર્યો હોય, અને એની જગ્યાએ આ જડ પ્રાણ વડે મારું જીવન છે એમ ખોટી માન્યતા હશે ને, જડ પ્રાણ વડે હું જીવું છું એવી ખોટી માન્યતા હશે, તો શરીરનો સંબંધ છૂટતી વખતે તારા પરિણામ આર્ત ધ્યાનના પરિણામ થશે, આર્ત ધ્યાનના પરિણામ. અને આનાથી અંદરમાં ચૈતન્ય પ્રાણ વડે મારું જીવન છે ને એવી જાતિનો સ્વીકાર કર્યો હશે ને, તો તારું મૃત્યુ મહોત્સવ થશે, સમાધિ મરણ થશે તારું, સમજાય છે કે નહીં. જુઓ વાંચીએ છીએ થોડું, મરણના કારણે દૂર રાખે છે, વા પોતે તેનાથી દૂર ભાગે છે. એ જે લાગે કે આ મરણનું કારણ છે તો તરત જ એનાથી શું થાય છે, દૂર ભાગે છે. ઔષધ આદિકનું સાધન કરે છે, દવા વગેરે લે ને, હા, મેડિસિન મેં કહ્યું હતું ને કે ખિસ્સામાં રાખે, અહીંયા રાખે, પછી જમ્યા પછી લેવાની, જમ્યા પહેલા એક, હા, ભૂખ્યા પેટે લેવાની. એ કહે છે કે ઔષધિ આદિકનું સાધન કરે છે. મને એક બાજુ એમ કહ્યું છે કે અયે કથમ અપિ મૃત્વા તત્વ કૌતુહલિસન, માને ગમે તે રીતે તું આત્માનો અનુભવ કરી લે, અને આ અજ્ઞાનીજી ગમે તે રીતે આ દેહને રાખવા માટે બિલકુલ રોંગ ટ્રેક પર ચાલે છે. જ્ઞાની ગમે તે રીતે કહે છે કે મારે આત્માનું કલ્યાણ કરીને કૃતકૃત્ય દશાને પ્રાપ્ત થવું છે. અહીંયા સમયસાર 23 કલશમાં તો એમ કહે છે કે તમે એ ગમે તે રીતે આ કામ કર્યું આત્માનો અનુભવ કરો, અને અજ્ઞાની ગમે તે રીતે ગઢ કિલ્લો ઔષધિ આ કરે ગમે તે રીતે શરીરને રાખવાનો પ્રયત્ન કરે છે. પણ પંડિતજી આગળ તરત જ કહી રહ્યા છે, પણ આયુ ક્રમ પૂરો થાય તો પછી એના કરતા એક સમય પણ વધારે દેહનો સંયોગ રહેતો નથી. જ્યાં સુધી આયુક્રમનો ઉદય હોય ત્યાં સુધી બહારના ઔષધિ છે, ગઢ કિલ્લા, પેલું શું કે વેન્ટિલેટર, એ બધા ઉપર આરોપ આવે. એક બાજુ મારા હું ચૈતન્ય પ્રાણ છે, મારા આ જળ પ્રાણ છે, બસ બે ભેદ વિજ્ઞાન કરી લો તમે. જન્મ જીવન અને મરણ ત્રણ શબ્દ આવે ને, જન્મ જીવન અને મરણ, તો જે ચૈતન્ય પ્રાણથી આપણે સ્વીકાર કરીએ ચૈતન્ય પ્રાણ, તો મારું જન્મ નથી અને મારું શું નથી, મરણ. હવે જીવનની થોડી વાત કરીએ, જીવન સમજો, આ શરીરના સંબંધની અપેક્ષા એ જીવનની વાત કરીએ, શરીર સંબંધની અપેક્ષા, ભવ્ય ભાઈ સાંભળ, શરીર સંબંધની જીવન, તો મનુષ્ય ત્રિયંચ દેવને નરક એમાં સૌથી વધારે જીવન શેમાં હોય? મનુષ્યની અંદર અને ત્રિયંચની અંદર વધારેમાં વધારે આયુ કેટલું હોય છે? ત્રણ પલ્ય. મનુષ્ય અને ત્રિયંચમાં વધારેમાં વધારે ત્રણ પલ્યનું જીવન, બરાબર છે? તમારે ચોઈસ કરવાનું, સમજો, ત્રણ પલ્યનું જીવન. તો બોલો તમારે ત્રણ પલ્યનું જીવન જોઈએ છે, પછી શું થઈ જશે? નાર. અચ્છા, દેવ અને નારકી કેટલું છે વધારેમાં વધારે? 33 સાગરનું જીવન, 33 સાગરનું જીવન. તો સંસારની અંદર કાં તો ત્રણ પલ્ય કાં તો 33 સાગરનું જીવન છે. અને જેને ચૈતન્ય પ્રાણ વડે મારું જીવન માન્યું છે એનું જીવન તમે બોલો, સમજાય ને? એનું જીવન અનાદિ અનંત, ન્યાયથી વાત છે ને, અનાદિ અનંત, અનાદિ અનંત, ટંકોત કિરણ ગયા. બાકી શરીરની સંબંધની અપેક્ષા એ તું સ્વીકાર કરે છે તો તારે જન્મ પણ માનવો પડશે, મરણ પણ માનવું પડશે, અને જીવન પણ ટૂંકું માનવું પડશે. મલ્ટીપલ લોસ વાળી વાત, અને અહીંયા મલ્ટીપલ પ્રોફિટ વાળી વાત છે. જન્મ નહીં, મરણ નહીં, અને અનાદિ અનંત, એ પણ ચૈતન્ય પ્રાણ વડે મારું. આ બધા ગુરુદેવશ્રી આપણને પાઠ ભણાવે છે અને આ બધું દાનમાં આપણને આપ્યું છે. જુઓ, એ આવી અનેક ઉપાય કરે છે પણ એ બધા ઉપાયો જૂઠા છે, બધા ઉપાય ખોટા છે. કારણ કે આયુ પૂર્ણ થતા તો અનેક ઉપાયો કરે, અનેક ઉપાયો કરે તથા અનેક સહાય હોય છતાં પણ મરણ અવશ્ય થાય છે. એ તો જ્યાં સુધી તારા મરણનો કાળ નથી ત્યાં સુધી બધા પેલા સહાય ને ઉપાય ઉપર માત્ર શું આવે છે, આરોપ આવે છે. એક પુરાણમાં એક ઘટના આવે છે, પદ્મ પુરાણની અંદર રાવણનું નામ તો બધાએ સાંભળેલું છે ને. રાવણની બહેનનું નામ ચંદ્રનખા અને એના દીકરાનું નામ શંભુકુમાર. શંભુકુમાર બહુ સરસ છે. આખી ક્રમબદ્ધ પર્યાય સાથે એનું એટેચમેન્ટ એ નથી કરતા આપણે અત્યારે વાત. એ શંભુકુમારનો જીવ જ્યારે રામચંદ્રજી, લક્ષ્મણ અને સીતાજી દંડક વનમાં રોકાયા હતા એ જ વખતે આ શંભુકુમારનો જીવ એ ત્યાં આવ્યો હતો. અને ત્યાં એક સૂર્યહાસ નામના ખડગની સાધના કરવા બેઠેલો હતો. રાવણની પાસે ચંદ્રહાસ નામનું ખડગ હતું અને આ એનો ભાણો સૂર્યહાસ ખડગની સાધના, ખડગ માને એવી તલવાર કે જેની હજારો દેવ સેવા કરતા હોય એવી તલવાર, એ સૂર્યહાસ ખડગની સાધના કરતો હતો. ને ક્યાં? એક વાંસનું બીડું હતું, વાંસ એની અંદર બેસી અને એ ખડગની સાધના કરતો અને એ 12 વર્ષ સુધી સાધના કરે પછી એ ખડગ પ્રાપ્ત થાય. અને એની માતા જે છે ને એક ટાઈમ ભોજન કરે તો રોજ ભોજન આપવા માટે આવે, બસ એટલી જ વાત. 12 વર્ષ સુધી એને એ શંભુકુમારના જીવે ત્યાં સાધના કરી. હવે એ વખતે પેલું ઉપરથી આયુધ તલવાર ઉપરથી આવી રહી હતી, અને આ બાજુ લક્ષ્મણનો જીવ ત્યાં દંડક વનમાં રોકાયા હતા કે ચલો જરાક કંટાળ્યો છું, થોડુંક જરાક વોક કરી આવું, જરાક થોડું લટાર મારી આવું, જરાક ફરી આવું જરાક આટલામાં. આમ લટારમાં જાય છે ત્યાં ગાળીને જે પેલો શંભુકુમારનો જીવ તો પેલા વાંસના બીડામાં બેઠેલો હતો ને, અને ઉપરથી પેલી તલવારને આપી જોઈએ. લક્ષ્મણ વિચાર કરે છે સુગંધ શેની આવે છે આટલી બધી, શું આમ જોયું કે એકદમ જે તલવાર આપી ને લક્ષ્મણે આમ કરીને તલવાર લીધી હાથમાં. લક્ષ્મણના હાથમાં તલવાર આવી ગઈ. લક્ષ્મણે જોયું કે આ તલવાર કેવી છે, જરાક જોઈ તો જોઈએ કેવી છે. અને આમ કરીને આમ તલવાર ચલાવીને આમ, અને એક પેલું વાંસનું બીડું હતું ત્યાં, તો અંદર કોઈ બેઠેલો છે તો દેખાતું જ નહોતું. અને આમ કરીને જ્યાં તલવાર ચલાવી તો અંદર પેલો શંભુકુમારનો જીવ હતો એનો. આગળ તો કથા તો લાંબી છે, પણ અત્યારે આ પ્રકરણની સાથે આપણે જોડીએ છીએ. ખરેખર જોવા વિચાર કરીને તો એ 12 વર્ષ સુધી તલવારની સાધના એટલા માટે કરતો હતો કે મને કોઈ મારી ના જાય, અને આ તલવાર મને બીજાને મારવા માટે શું થાય, કામમાં આવે. બીજાને મારવા માટે મારી રક્ષા થાય ને, આ તલવાર વડે મારી રક્ષા થાય. મામા પાસે ચંદ્રહાસ ખડગ છે અને મારી પાસે સૂર્યહાસ ખડગ આવે, પછી કોની તાકાત છે કે એમને મારે. મને એ તલવારને પોતાના જીવનનું કારણ માન્યું, જીવનનું કારણ, અને એ પ્રમાણેને સાધના કરી. અને બસ એ જ તલવાર એના માટે શેમાં નિમિત્ત કારણ બની ગઈ, મરણમાં નિમિત્ત કારણ બની ગઈ. એટલે કે અનેક સહાયો અનેક ઉપાય કરે, પણ પેલા આવીને આ પ્રમાણે ચલાવીને તો એનું વાસ્તવમાં જો આપણે કાલે ગાથાઓ બોલ્યા હતા સમયસારની, છે આયુ ક્ષયતિ મરણ જીવનું એમ જીન દેવે કહ્યું, તું આયુ તો હરતો નથી તો મરણ કેમ તેનું કર્યું, છે આયુ ક્ષયતિ મરણ જીવનું એમ જીન દેવે કહ્યું, તે આયુ તુજ હરતા નથી તો મરણ કેમ તારું કર્યું. પછી લખીને એમને ગાથા, જે માન તો હું મારું ને, પર જીવ મારે મુજને, તે મૂઢ છે અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. એની ગાથાઓ કેટલી સરસ. વાસ્તવમાં જોવામાં આવે તો શંભુકુમારના આયુ કર્મનો ક્ષય એ અંતરંગ નિમિત્ત કારણ હતું. બરાબર લગાવું આપણે, અંતરંગ નિમિત્ત કારણ આયુ કર્મનો ક્ષય. ઉપાદાનમાં એ જીવની રહેવાની યોગ્યતા પૂરી થઈ ગઈ, અને પેલું તલવાર જે છે કયું નિમિત્ત કારણ, બહિરંગ નિમિત્ત કારણ. લક્ષ્મણ બહિરંગ નિમિત્ત કારણ, સમજાય છે કે નહીં? જે ટોડરમલજી સાહેબે લખ્યું મોક્ષ માર્ગમાં, ઉપાદાન કારણ એક હોય અને નિમિત્ત કારણ અનેક હોય. જેમ રોટલી બની, રોટલી બની એનું ઉપાદાન કારણ લોટ, અને નિમિત્ત કારણ વેલણ, આદણી, અગ્નિ, બાઈ, એ અનેક કારણ હોઈ શકે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે છે ઘણી બધી વાતો કે આ આપણને એક એક, મેં કહ્યું ને પ્રથમાન યોગની અંદરથી આ બધી વસ્તુઓના જવાબ મળે, ને એક એક ઘટનામાં તે આયુ કર્મમાં ઘટિત કર્યું, એવી રીતે અલગ અલગ કેટલાય સિદ્ધાંતો આમાંથી આપણને સિદ્ધ થતા જોવા મળે છે. એટલે આ બધામાંથી આપણે એ શીખવાનું છે કે મારો જ્યાં સુધી અહીંયા રહેવાનો કાળ છે ને, બસ ત્યાં સુધી કહેશે કે આ બધા બહારમાં નિમિત્તભૂત કારણ છે, નહીં તો જે જીવનનું કારણ હોય એ જ મરણનું કારણ બની જાય. એક વખતે શું થયું કે એક સર્પ હતો ને, સર્પ એટલે મદારી લોકો સર્પ રાખે ને, પેલા બાસ્કેટની અંદર સર્પ રાખે ને. હવે મદારી થોડો ટાઈમ ભૂલી ગયો ખોલવાનું બાસ્કેટ, અને પેલો સર્પ હતો ને એકદમ છંછેડાઈ ગયો, એકદમ છંછેડાઈ ગયો, રગવાયો, છંછેડાઈ ગયો. એક તો એને ભૂખ પણ બહુ લાગી, ભૂખ પણ લાગીને છંછેડાઈ ગયો કે હવે હું મરી જઈશ, જલ્દી નહીં ખોલે. એજ વખતે એક ઉંદર હતો ને, ઉંદરને પણ ભૂખ લાગેલી હતી. હવે ઉંદરે કીધું કે આ બાસ્કેટમાં શું છે, હું જોઉં તો ખરા. અને ઉંદરે શું કર્યું કે એની ચાંચ વડે એ બાસ્કેટને ખતરોડવાનું શરૂ કર્યું. આમામામામ ચાંચ વડે આમ આટલું રાઉન્ડ કર્યું, અંદર જવા માટે રાઉન્ડ તો કરવું પડે, ના કરવું પડે, આટલું હોલ તો કરવો પડે ને, તો એટલું આમ હોલ કરી દીધો. અને જ્યાં આમ ઉંદર જવા જવા જાય છે ને, એ પેલો સાપ તો ભૂખ્યો હતો જ, એને ભક્ષણ કરી ગયો. ભક્ષણ કરી ગયો પછી સાપને બહાર પણ નીકળવું હતું. સમીરભાઈ બહાર નીકળવાનો રસ્તો મળ્યો કે ના મળ્યો, એ ખ્યાલ આવે ને. એને જો એને એને પેલો સાપ ઉંદરનું ભક્ષણ પણ કરી ગયો અને એને બહાર નીકળવાનો રસ્તો, પેલો જે હોલ બની ગયો ને, એમાંથી સર બહાર નીકળી ગયો. આ બધા સિદ્ધાંતો, આ બધી ઘટનાઓ આપણને એ બતાવે છે ને કે પેલાએ ના ખોલી, બાસ્કેટ ના ખોલી, છતાં પણ એનો યોગ હતો તો બહાર નીકળવાનો યોગ બની ગયો. અને પંડિતજી સાહેબે લખ્યું, આયુ કર્મનો ક્ષયનો કાળ હોય એ વખતે અનેક ઉપાયો કરે, ઔષધિ આદિ ગઢ કિલ્લા બધું ગમે તેટલું બનાવે ને, તો પણ કામમાં નથી આવતો. વર્ષો પહેલાની વાત, એટલે સદ્દામ હુસેન નામ તો સાંભળી જશે બધાએ. એને બચવા માટે શરૂઆતમાં તો ઉપાયો કરે, પેલા પછી બંકરમાં છુપાયેલો રહ્યો ને, ખરેખર તો એટલા ટાઈમ સુધી જે જીવિત રહ્યો ને થોડો ટાઈમ, એ આયુક્રમના ઉદયના બંકરમાં, આયુક્રમનો ઉદય. અને છેલ્લે આયુક્રમના ક્ષયનો કાળ આવી ગયો ને, એ વખતે ગમે ત્યાંથી એનો, અને જો પુણ્ય પાપના ઉદય, એ વખતે બહુ ટાઈમ પહેલાં વાંચ્યું હતું, એના ઘરમાં જે પાણીના નળ પણ સોનાના નળ હતા. પણ શું કરવાનું સોનાના નળ, કરવાના શું ત્યાં, સમજાય છે કે નહીં? ઘણી બધી વાતો સાહેબ, આ સુરત વગેરેની અંદર જે પાણીમાં પૂર વચ્ચે આવે ને આખા ગામ, એ વખતે બધાના ઘરોની અંદર પાણી 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 થઈ જાય, અસાતાનો ઉદય. હવે એમ થાય કે આ પાણી પાછું વહી જાય તો સારું, અને પાણી બધું વહી ગયું ને પછી બધું ચોકઅપ થઈ ગયું હોય, પછી કે પાણી આવે તો સારું, બધું સાફ કરવું છે, બ્લોકેજ થઈ ગયું છે, બધું પાણી પાણી પાણી. હવે થોડા ટાઈમ પહેલા પાણી નહોતું ગમતું, અનિષ્ટ લાગતું હતું, અનિષ્ટ. હવે કહે છે કે પાણી નથી આવતું, બધું ગંદુ થઈ ગયું છે, વાસ મારે છે, ઇન્ફેક્શન લાગશે, અને રોગચાળો ફાટી નીકળે છે, પાણી આવવું જોઈએ. કેટલી પરાધીનતા છે. અને ઉદયોમાં તારું કશું ચાલતું નથી, કાંઈ નથી ચાલતું. આ કામ તું કરી લે, કરવા જેવું કામ તો આ છે. અને આ કામ કર્યો છે તો એક સાથે અનંત પ્રતિકૂળતાઓ આવશે ને, તો તું કહીશ કે મારી નિર્જરાંદ થઈ રહી છે, બસ હું તો મારું કામ થઈ રહ્યું છે. આવી જાઓ, જેટલા કર્મોને આવવું હોય પૂર્વના બાંધેલા અપરાધ, આવી જાઓ. અત્યારે હું લડવા માટે તૈયાર છું, કેમ કે મારી પાસે આ ભગવાન આત્મા શુદ્ધાત્માનું ભક્તર છે, મારી પાસે હું લડવા માટે તૈયાર છું. એ કહે જુઓ, સાંભળો. કારણ કે હવે આગળ લખે, જુઓ, કારણ કે આયુ પૂર્ણ થતા તો અનેક ઉપાયો કરે તથા અનેક સહાય હોય, છતાં પણ મરણ અવશ્ય થાય છે. એક સમય માત્ર પણ જીવતો નથી, સમજાય ને, એક સમય માત્ર પણ વધારે રહી શકતો નથી. તથા જ્યાં સુધી આયુ પૂર્ણ ન થયું હોય ત્યાં સુધી અનેક કારણો મળવા છતાં પણ મરણ સર્વથા થતું જ નથી. માટે એ ઉપાયો કરવા છતાં મરણ મળતું નથી. વળી સાંભળજો, આયુની સ્થિતિ અવશ્ય પૂર્ણ થાય છે અને તેથી મરણ પણ અવશ્ય થાય છે. આ શરીરનો સંબંધ છૂટે છૂટે ને છૂટે, માટે એ ઉપાયો કરવા જૂઠા છે. આને તું રાખવાના ઉપાયો ના કરીશ પ્લીઝ, કેમ કે કાંઈ ચાલશે નહીં. આયુ કર્મનો નિષેક છેલ્લો હશે ને. તું કે ભાઈ, હવે એ ખાઈ પીને બપોરે બેઠા, મેં અડધો કલાક વાતો કરી, ચર્ચા કરી, પછી એમને કહ્યું જરાક હું અડધો કલાક કલાક રેસ્ટ કરી લઉં, અને બપોરે ચાર વાગે તો પછી અમે સાથે જવાના પણ હતા તત્વ ચર્ચાની અંદર. પછી ત્યારે ત્રણ વાગે એમના રૂમમાં જઈને જો ખબર નહીં આમ થઈ ગયું, કંઈ ખબર જ ના પડી. અમે બધી વાતો પણ આવું જોઈએ છે ને, કાંઈ નહોતું ને, એકદમ બસ શું થઈ ગયું ખબર જ ના પડી. એટલે કહે છે, ભોજનથી જીવન નથી ચાલતું છે ને, પંક્તિ, ભોજનથી જીવન નથી ચાલતું. જ્યાં સુધી આ બહારમાં આયુ કર્મનો ઉદય છે ત્યાં સુધી 10 પ્રાણ ટકેલા છે, અને વાસ્તવમાં ચૈતન્ય પ્રાણ વડે મારું જીવન છે. એક પંક્તિ આમાંથી જોઈએ છીએ, આમાં ભૂલ છે ને ગાડી, એક પંક્તિ નિકાલના ભૈયા, પેજ નંબર 44 આપણા પ્રકરણની સાથે રિલેટેડ છે, આયુકર્મની સાથે 44 આવી ગયું. જો એમાં નીચેનું પહેલા વાંચીએ છીએ, પછી ઉપરનું લઈશું, સમય રહેશે. કાલ સિંહને મૃગ ચેતન કો ઘેરા ભવ વન મેં. શું કહે છે અહીંયા, સમજાય છે ને? સિંહ અને હરણ, બરાબર છે ને? હવે જંગલની અંદર એ સિંહે હરણને ઘેરો ગાલ્યો છે ને, તો હરણનું બચવું શું છે? હરણનું બચવું મુશ્કેલ છે. એવી રીતે આ કાળરૂપી સિંહ એને આના આયુ પર શું કર્યું છે? પંજો મારે છે ને, તો હવે તારું આ પર્યાયમાં રહેવું પોસિબલ નથી. એ કહે છે, સાંભળજો. કાલ સિંહને મૃગ ચેતન કો ઘેરા ભવ વન મેં, નહીં બચાવન હારા કોઈ, યો સમજો મન મેં. છે કે નહીં? જે બેનશ્રીનો પુલ છે, બધાની સામે આમ ટગર ટગર ટગર, એમાં એક કલાક જાય એવું છે. વાંચજો તમે, ઘરના બધા હોય, ઘરના ડાક્ટર, ઘરની હોસ્પિટલ પણ હોય, બધી સગવડો હોય, પણ આમ ને આમ ટગર ટગર, જો આમાંથી મને કોઈ બચાવે, કોઈ બચાવે. પણ કે જે નહીં બચાવન હારા કોઈ જગમે, યો સમજો, આ વસ્તુ નક્કી છે. અને બચાવનાર તો ધર્મ હતો ને, એ ધર્મનો તો તે સાથ કર્યો નહીં, ધર્મ તો પ્રગટ કર્યો નહીં, એ ધર્મ બચાવવા વાળો હતો. તો ને ચિર રક્ષક ધર્મ હમારા હો, ધર્મ હમારા ચીર, એ ધર્મ તો તે પ્રગટ કર્યું નહીં. જ્યારે જ્યારે ધર્મની વાત કરીએ ને, ત્યારે તો તે પાછળ ઠેલ્યું, પાછળ જ ઠેલ્યું. કાઇન્ડલી ટ્રાય આફ્ટર સમ ટાઈમ. પેલા ફોનમાં મેસેજ આવતા હતા ને, પહેલા ત્રણ મેસેજ આવતો, બહુ કહેતો હતો એ વખતે. ત્રણ ફોનમાં મેસેજ આવે, હા, ઓલ ધ લાઇન, હા, ડાયલ બાય યુ આર બિઝી, કાઇન્ડલી ટ્રાય આફ્ટર સમ ટાઈમ. પછી ઇસ રૂટ કી સભી લાઇને વ્યસ્ત હૈ, એ જ છે ને એનો અર્થ, હા. પછી પ્લીઝ ચેક ધ નંબર ડાયલ બાય યુ, કૃપયા ડાયલ કિયા ગયા નંબર જાંચ કરે, હા. ઇસ રૂટ કી સભી લાઇને વ્યસ્ત હૈ, હા, એ પ્રમાણે હતા. ત્રીજું પણ હતું, દિસ ફેસિલિટી ઇઝ નોટ અવેલેબલ ઓન યોર ટેલિફોન, એ સુવિધા આપકે ટેલિફોન પે ઉપલબ્ધ નહીં હૈ, હા. છે ને ત્રણેય વાત એવી. પહેલા નંબરમાં પ્લીઝ ચેક ધ નંબર ડાયલ બાય યુ. ઘણાને થોડું સમજે, કોઈની સાથે ચર્ચા કરવા બેસી જાય, ચર્ચા કરવા બેસી જાય, જો એને પાત્રતા છે કે નહીં ઉપરથી કશાય પ્રગટ કરશે ને. એટલે ગુરુદેસી કહેતા, નો રિપ્લાય ઇઝ ધ બેસ્ટ રિપ્લાય. સદગુરુ કહે, સહેજ કા ધંધા વાદ વિવાદ કરે સો અંધા. પોતાનું કામ કરી લો ને, નહીં તો શું થશે? જે કહ્યું ને, પ્લીઝ ચેક ધ નંબર ડાયલ બાય, એની આખી સ્ટોરી છે ને. નહીં તો એ તમને પણ શાંતિથી ધર્મ નહીં કરવા દે. તમારે શાંતિથી આપણે ધર્મ કરવો છે ને. પછી સુગ્રીની વાત આવે છે ને, સુગ્રીને પેલો એક ઝાડ ઉપર સુગ્રીને વાંદરો બે સાથે રહેતા હતા. સુગ્રી તો ખબર ને, પેલો માળો બનાવે ને સુગ્રી. હવે આ છોકરાઓને થોડો સુગ્રી માળો બનાવે એકદમ સરસ મજાનો. સુગ્રી વાંદરાને કહ્યું કે, તું જો મેં કેવો સરસ માળો બનાવ્યો છે રહેવા માટે, નેસ્ટ બનાવ્યું છે, તારે તો બે હાથ ને સરસ છે. વાંદરો કહે છે કે, જો ભાઈ મને ખબર છે મારે શું કરવાનું છે. તોય સુગ્રીથી રહેવાયું ચોમાસું આવવા નજીક છે. ભાઈ આ તો આપણે ખાસ, મને તારા ઉપર રાગ છે, એટલે કહું છું કે મેં તને ના પાડીને, મારે તારી સલાહની જરૂર નથી. તોય પછી હવે આજ પછી મારે સલાહ નહીં આપતી, મહેરબાની કરીને મને શું કરવાનું. તોય પછી બિચારી સુગ્રીથી ના રહેવાય તો ત્રીજી વખત જ્યાં કહ્યું ને, આ તો ભાઈ હવે જો બિલકુલ વાદળા ઘેરાયા છે ને, તું હેરાન પરેશાન. એટલું બોલતા બોલતા તો વાંદરાએ સુગ્રીનો માળો બહુ બહુ મને શિખામણ આપવા આવી છે ને, તને બહુ ખબર પડે છે, ખ્યાલ આવે છે કે નહીં? એટલે એને પણ શાંતિથી રહેવાનું બંધ થઈ ગયું. એટલે તમે ચેક કરો કે તમે કોની સાથે ચર્ચા કરો છો, નહીં તો તમને શાંતિથી આરાધના નહીં કરવા દે. પ્લીઝ ચેક ધ નંબર ડાયલ બાય યુ. નંબર બે, એ કહ્યું ને, ઓલ ધ લાઇન, હા, ડાયલ બાય યુ આર બિઝી, કાઇન્ડલી ટ્રાય આફ્ટર. જ્યારે પણ કે ને કે એકચ્યુઅલી બહુ ખરેખર શૈલેષભાઈ આ વાત તો અદભુત છે, આપણને ગુરુદેવ મળી ગયા ને, બહુ સરસ. પણ મારે શું છે, જરાક એક ઓફિસનું, એક દુકાનનું, એક છોકરાનું, એક આ છે ને, કાઇન્ડલી ટ્રાય આફ્ટર. મેં સેકન્ડ ટાઈમ તો બસ, હવે તો બિલકુલ, હવે તો રિટાયરમેન્ટ લઈ લેવું છે, હવે તો આ બધા કાઇન્ડલી ટ્રાય. હા, એ ફોનમાં તો કેસેટ જ મૂકેલી છે, બોલે, ઇસ રૂટ કી સભી લાઈને વ્યસ્ત હૈ, હા, કૃપયા થોડી દેર બાદ ડાયલ કરે, ઓલ ધ લાઇન રૂટ ડાયલ બાય યુ આર બિઝી, કાઇન્ડલી ટ્રાય. એમ તમે કહો છો વાત બધી, પણ મારે અત્યારે એટલું હમણાં જરાક એટલું બિઝી છું ને, પછી હવે બધું પ્લાનિંગ કર્યું છે કે પછી આમ, કાઇન્ડલી ટ્રાય. બોલે સરસ રીતે, એની ખરેખર 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 પણ ગુરુદેવ કહે છે ને પેલું બારોટનું પેલી કાલની આજ થાય નહીં ને બારોટનું જમણ થાય નહીં એમ આને કાલની આજ થાય નહીં અને કોઈ દિવસે પોતાના આત્મકલ્યાણ માટેનું ઉપાદાન પણ જાગૃત ના થાય. અને ત્રીજી લાઈન હતી, This facility is not available on your telephone. એ સુવિધા આપકે ટેલિફોન પે ઉપલબ્ધ નહીં હૈ. આ મુંબઈની લોકલ ટ્રેનોમાં પહેલાં પેલી ગ્રીલ નહોતી લાગતી, ગ્રીલ સારી દેખાતી હતી સરસ, પણ બધી ચેઇન સ્નેચિંગને બધા કિસ્સા બનવા માંડે એટલે ગવર્મેન્ટે શું કરી દીધું, બધી ગ્રીલ લગાવી દીધી ને. ભલે ટ્રેનની શોભા થોડી બગડી ગઈ પણ તમે આ ફેસિલિટીને લાયક રહે ને એટલે એ ફેસિલિટી છીનવાઈ ગઈ. એમ ધીસ ફેસિલિટી નોટ અવેલેબલ ઓન યોર ટેલિફોન, અત્યારે તને આ પાંચ ઇન્દ્રિયો મન આવી જાતિનો સુંદર સમાગમ આવો યોગ બન્યો છે ને, પણ તે આત્માની આરાધના ના કરીને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જીવન વીડફી નાખ્યું ને, તો આ બધી ફેસિલિટી છીનવાઈ જશે, છીનવાઈ જશે. અમારે ત્યાં તલોદની લોકલ ટ્રેનમાં અક્ષયભાઈ, એ લોકલ ટ્રેનની અંદર અમારી પહેલાં રેલવેની અંદર જે ટોયલેટ હોય ને તેમાં મિરર લાગતા હતા, મિરર. પછી કોઈ કોઈ મિરરને અંદરથી મિરરને પણ ચોરી જાય, મિરરને ચોરી જાય, એક વાર બે વાર લગાવે પછી ત્યાં એવું લખી દીધું અક્ષયભાઈ કે મિરર વોઝ સ્ટોલન, ઉપર લખી મિરર વોઝ ચોરાઈ ગયો, બસ વાત પૂરી થઈ ગઈ, સ્ટોલન લખી દીધું. સમજાય છે કે નહીં? એમ કે છે સંસારમાં રખડતા રખડતા મનુષ્ય ભાવ મળ્યો ને, હવે એની અંદર વિષય ભોગની અંદર જીવન વ્યતીત કરે છે અને આ વાતને તું પાછળ ઠેલે છે ને, તો સમજી લેજે કે ધીસ ફેસિલિટી ઇઝ નોટ અવેલેબલ હોય, એમ આ પ્રકારની સુવિધા ભવિષ્યમાં આ આત્માને નહીં મળે. શ્રીમદજીની એક પંક્તિ છે, આ શરીરના પરમાણુ છે ને એ સ્મશાનની રાખની પૂર્વ પર્યાય. શું છે? સ્મશાનની જે તને બહુ વાહલું લાગે છે ને, બરાબર દેખાવું જોઈએ, બરાબર દેખાવું જોઈએ, સ્મશાનની રાખની પૂર્વ પર્યાય. એટલે આના પછી આની કઈ પર્યાય થવાની છે? રાખ થવાની છે. હવે આપણે એમાં જુદી રીતે સમજવું છે થોડું, આ તો શરીરની વાત કરી, સ્મશાનની રાખની પૂર્વ પર્યાય. એમ જો તું ધર્મ નથી કરતો ને તો અમને એવું લાગે છે કે જેમ પેલી સ્મશાનની રાખની પૂર્વ પર્યાય, અમને એમ લાગે છે કે નરકની પૂર્વ પર્યાય છે, વંદાની પૂર્વ પર્યાય છે, ગરોળીની આ પૂર્વ પર્યાય છે. એનો મતલબ આના પછીની ગરોળીની કે વંદાની પર્યાય છે તારી, કાગડા કે કૂતરાની પર્યાય છે તારી. કેમ? કેમ કે પરિણામોનું ફળ ના મળે તો ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે, નહીં ચાલે. આ કોઈ પોપાભાઈનું રાજ નથી ભાઈ, આ તો વીરોનો માર્ગ છે. હા, થોડું સાંભળી લઉં ને થોડું આમ કે એમ થોડું ચાલે. 24 કલાકમાંથી ગુરુદેવ કહ્યું ને પાપમાં કેટલો ટાઈમ જાય છે તો એનો પણ હિસાબ તો બનતો હશે ને, એનો ગ્રાફ નહીં બનતો હોય. 2 કલાક ત્યાં સાંભળ્યું એનો એનો તો મનમાં ગલગલિયા થાય છે, પછી 22 કલાકનો હિસાબ એ બતાવો, ક્રેડિટ છે કે ડેબિટમાં ક્યાં જઈ રહ્યા છીએ આપણે, એમ થોડું ચાલે. જો સાંભળો, કાલ સિંહને મૃગ ચેતન કો ઘેરા ભવન મેં, નહીં બચાવન હારા કોઈ યો સમજો મન મેં, મંત્ર યંત્ર સેના ધન સંપત્તિ રાજપાટ છૂટે, વશ નહીં ચલતા કાલ લૂટેરા કાય નગરી લૂટે. કેટલી સરસ પંક્તિઓ લખી છે ને, જ્યારે દેહ છૂટવાનો ટાઈમ આવ્યો ત્યારે શું શું ચાલ્યું જાય, ખાલી દેહ નહીં, મંત્ર યંત્ર સેના ધન સંપત્તિ રાજપાટ છૂટે, વશ નહીં ચલતા કાલ લૂટેરા કાય નગરી લૂટે. ચાય ઝૂંટાઈ જાય છે, સાથે બધું જાય છે. છડાલા લખી ધન સમાજ ગજબાજ રાજ તો કાજ ના. પછી આગળ કહે છે, જુઓ સમજાવે છે, આ સલાકા પુરુષોના પુણ્યના ઉદય પણ ખતમ થઈ ગયા. ચક્ર રત્ન હલ ધર સા ભાઈ કામ નહીં આયા, એક તીર કે લગત કૃષ્ણ કી વિનસ ગઈ કાયા. છે કે નહીં? ચક્ર રત્ન પોતાની પાસે ચક્ર રત્ન હતું, અને હલધર ભાઈ જે છે, હલધર પણ કહેશે કે ચક્ર રત્ન હલધર સા ભાઈ કામ નહીં આયા, એક તીર કે લગત કૃષ્ણ કી વિનસ ગઈ કાયા. હવે જો શરણ બતાવે છે, કેટલી સરસ વાતો લખી છે, દેવ ધર્મ ગુરુ શરણ જગત મેં ઓર નહીં કોઈ. હવે આના માટે આપણે કેટલો ટાઈમ ફાળવીએ છીએ, 24 કલાક જે સરળ देव धर्म गुरु शरण जगत में और नहीं कोई। भ्रम से फिरे भटकता चेतन यूं ही उमर खोई। एम नेम आखी उम्र सुन थी गई, पूरी थी गई, पछी संभळाय नहीं, देखाय नहीं, दिवस एवा ज आवाना छे अपना हवे, देखातुं बंद थशे, कानू मशीन आंखनू देखाय नहीं, चलाय नहीं, तकलीफो थई जशे ने, એ બધા દિવસો નજીક છે, બહુ દૂર નથી આપણા માટે દિવસ, પણ એ પહેલા દોલતરામજી લખ્યું છે ને, જાનિયાલ સહાની સાહસ થાનિયે શિખયાદરો, જબ લો ન રોગ જરા ગહે તબ લો જટી તી નિજ હિત કરો। કેટલું ગંભીર બન્યું આ બધું જાણીને સમજીને, આ હોસ્પિટલ બહારની ઘટનાઓ જોઈને પ્રેરણા તો એ લેવાની છે। ટોડરમાંથી લખ્યું છે આમાં, તને આ બધા પ્રત્યક્ષ બધા દુઃખો દેખાય છે ને જગતમાં, હોય તને આત્માનું કલ્યાણ કરવાનો ભાવ નથી થતો ને, તો અમારા કહેવાથી શું થવાનું, તને જોઈને તું નથી સુધરતો ને, પછી અમારા શાસ્ત્ર વાંચીને થોડું તને ખ્યાલ આવવાનો, જોવામાં આવે છે ને ચોવીસે કલાક જોઈએ છે। એટલે લખ્યું ને, એની જાની આલસ હાનિ સાહસ ઠાની એ શીખ આદરો, જબ લોન રોગ જરા ગહે તબ લો જટિત નિસી મને વાત થઈ ને, આપણા ફુવાને ત્યાં એડમિટ કરે છે ને બેન ભાઈ, ભાઈ કાલે આપણો નંબર છે ત્યાં છે આપણો નંબર, પણ એ પહેલાં અંદરમાં આત્માને જુદો પડ્યો હશે ને, તો કહે છે કે નહીં, એક નહીં જેટલી તકલીફ આવવા દો, મને તકલીફ નથી, હું તો મારા ચૈતન્યના દુર્ગ કિલ્લામાં મારો વસવાટ છે, આ બધી બહારની ચીજો છે, પોતે તૈયાર થઈ જાય ને એ કરવાનું છે કામ। એટલે દોડે શરીરમાં રોગ આવે, ગડપણ આવે, કેમ કે એ બધું આવવાવાળું છે, પહેલાં અસાતાના ઉદય આવશે અને પછી આયુ કર્મનો ક્ષય થઈ જશે, આ બધી જે એક એક વાળ સફેદ થઈ જાય, દેખાય નહીં, સંભળાય, સાતાના ઉદય નોટિસો આવી ગઈ, પછી એ છૂટી જશે। એના ઉપરની પંક્તિ વાંચી છે, અનિત્ય ભાવના થોડું લઈ લઈએ છે, આપણો સમય પણ થશે, જુઓ બહુ સરસ લખ્યું છે, આયુ કર્મ સાથે રિલેટેડ છે।
સૂરજ ચાંદ છીપે નીકળે ઋતુ, ફિર ફિર કર આવે પ્યારી આયુ, એસી બીતે પતા નહીં પાવે,
છે કે નહીં? આ સુરત તો જાય ને આવે, ચોમાસું ફરી આવશે કે નહીં આવે? સમીરભાઈ આવશે, શિયાળો આવશે, પણ જે આયુ ગઈએ, જેમ ઘણા નથી કરતા અભ્યાસ વગેરે, જો આ છોકરાઓ રમતા જોવે ને તો એ પાપ બને, ખરેખર યાર બાળપણ જેવી તો કોઈ વસ્તુ નહીં આવે, બાળપણ તો બાળપણ, એ વખતે કેવી મજા કરતા હતા, એ બધા દિવસો ગયા આપણા, ગયા 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 નહીં, આ યુવાની જતી રહેશે, સમજાય છે કે નહીં? વૃદ્ધાવસ્થા પણ જતી રહેશે ને, તું બીજી પર્યાયમાં ચાલ્યો જઈશ ક્યાંય નો ક્યાંય, જો એ કહે છે, પ્યારી આયુ એસી બીતે પતા નહીં પાવે, પર્વત પતિત નદી સરિતા જલ બહકર નહીં હટતા, શ્વાસ ચલત યોમ ઘટે કાઠ જ્યોમ આરેસો કટતા। કેટલી સરસ વાતો લખી છે, ઉપરની પંક્તિમાં શું કહ્યું, પર્વત ઉપરથી જેમ નદી પડતી હોય, નદી તે પાછી જાય નહીં જાય ને, એમ જે આયુ ગઈએ ગઈ ગઈ, બાળપણ પાછું ના આવે, યુવાની પણ ગઈએ પાછું ના આવે, ના આવે, કોઈ ખાલી આપણને મિસગાઈડ કરે કે તમે યુવાન દેખાવો છો, એ મિસગાઈડ થઈ રહ્યા છે, આપણે સમજાય છે કે નહીં, અને એમાં કંઈ રાજી થવા જેવું છે નહીં। જુઓ પછી સરળ લખી, શ્વાસ ચલતીઓ ઘટે કાઠ જ્યો આરે સો કટતા, એમાં લાકડી હોય ને એમાં કરવત આમ જાય આમ ગઈ, પણ એટલામાં આને ઓછું થઈ ગયું ને, આમ ગઈ એક વખત ને પછી આમ ગઈ, એમ એક શ્વાસ આવ્યો ગયો આવ્યો ગયો, એમ આ મનુષ્ય પર્યાય ધીરે ધીરે ઓછી થઈ રહી છે। જો અને એક વાત સમજો, કર્ણાનયનો સિદ્ધાંત છે, આયુ કર્મમાં ઉત્કર્ષણ નથી થતું, જે 70 વર્ષનું બાંધીને આવ્યા હોય ને, વધે ને એક સમય, ઘટે ખરું, એક્સિડન્ટ થાય ને અપકર્ષણ થઈ જાય, એક્સિડન્ટ થયો ને બધા નિશેકો એક સાથે ઉદયમાં, 40 વર્ષમાં દેહ છૂટી ગયો, ઘટે ખરું, વધેવું નથી હોતું, ઉત્કર્ષણ ના થાય, અપકર્ષણ થાય આયુની અંદર।
ઘલે ધૂપ મેં વા અંજુલી પ્રાણી, छिन छिन यौवन छिन होते हैं क्या समझे प्राणी।
झाकड़ नु बिंदु होय ने, झाकड़ पड़े सवारे ने पछी सुन थई जाय से, अदृश्य थई जाय से, एम छिन छिन यौवन छिन होता है, क्षणे क्षणे यौवन क्षीण थई रह्यु से, क्या समझे प्राणी। छिल्ले
इंद्र जाल आकाश नगर सम जग संपत्ति सारी, अथिर रूप संसार विचारो सब नर अरुणारी।
कितनी प्रेरणा आपी से, इंद्र जाल आकाश नगर सम, आकाश में जेम चौमासा में मेघ धनुष ने शू कहेवाय इंग्लिश में, रेनबो। तो चौमासा में मॉनसून में जे रेनबो देखाय, अने आम अंदर जईने अपना बाड़क ने चल 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 बेटा रेनबो बताऊ, एटला में शू थयुं, એમ આ બહારની અંદર લાડી વાડી ગાડી ધન ધાન્ય બધું દેખાય છે ને ચમક દમક, પણ એ કહે છે રેઇનબો જેવું છે ભાઈ। રત્નકરણ શ્રાવકાચાર્યમાં લખ્યું છે કે જેમ દીપક હોય, દીપક પ્રજ્વલિત છે એને બુઝાવવાના બે કારણ છે, એક તો અંદરમાં તેલ ખતમ થઈ જાય અને કાં તો વાવાઝોડું આવે, બે છે। એમ અહીંયા તું અહીંયા છે સમજો, પણ તારા આયુકર્મનો બધો બહારમાં બધી અનુકૂળતાઓ છે, પણ તારા આયુકર્મનો ક્ષય થઈને તું બીજી પર્યાયમાં ચાલ્યો ગયો, કહ્યું હતું ને ગોડાઉનમાં તું ઊંદરો થઈ જાય, કહ્યું હતું કે નહીં, તારા આયુનો ક્ષય થઈ ગયો, ભલે બહારમાં બધું પુણ્યનો ઉદય, પણ તું બીજી પર્યાયમાં ચાલ્યો ગયો, એક તો દીવામાં તેલ ખતમ થઈ ગયું, તારું આયુ ખતમ થઈ ગયું, એટલે તું તો પુણ્યહીન થઈ ગયો। બીજા નંબરમાં એક કહે છે દીપકમાં તેલ તો હોય પણ વાવાઝોડું આવે, એમાં આ પર્યાયમાં તું રહે તો ખરે, પણ આવી જાતિના પાપ કર્મના વર્તમાનમાં જેવા પાપ કર્મના ઉદય આવી જાય, કરોડપતિ માંથી ક ખસતા કેટલી વાર લાગે એવી અસાતાની સ્થિતિ થઈ જાય આ પર્યાયની અંદર। જો અથિર રૂપ સંસાર વિચારો સબ નર અરુણારી, એટલે આ સંસારનું સ્વરૂપ કેવું છે, ક્ષણભંગુર છે, એટલા માટે આવા ક્ષણભંગુર સંસારની અંદર કાયમ રહેવા વાળો જે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા છે એના શરણમાં જીવ ચાલ્યો જાય તો, કાલે આપણે છેલ્લે વાંચ્યું હતું, એને મરણનો ભય રહે નહીં અને અલ્પકાલમાં એને મરણ પણ ટળી જાય, બે વાત કરી હતી જો હવે, એટલે આપણો સમય પણ થશે ને પૂર્ણ પણ થશે, અને પેલું સવાર વાળું હોય તો મને આપજો પેલું સમય, ખાલી વાંચી લેજો, ચાર લઈ જો સાંભળજો, અને પેલા ભાઈને કહેજો પણ કરો ખોલવાનું, સાંભળજો હવે આગળ। તો સાચો ઉપાય શું છે, જો પંડિતજી સાહેબ છેલ્લે તમને સાચો ઉપાય પણ બતાવે છે, સાચો ઉપાય જો, સાચો ઉપાય શું છે કે હવે આયુકર્મનો ક્ષય તો થઈ જાય, મારે બીજી પર્યાયમાં ચાલુ જવું પડે, તો સાચો ઉપાય શું, તો કહે છે વાત ક્યાંથી આવી, જો સમ્યક દર્શન આવિક, બસ આ વાંચતા જ આપણને ગુરુદેવજી એકદમ યાદ આવી જવા આવશે કે ગુરુદેવજી આપણા ઉપર અનંત ઉપકારી છે, એમને સમ્યક દર્શનનો મહિમા બતાવે, પ્રગટ કેવી રીતે વિધિ બતાવે, આંસુ એના વગર કોઈ દિવસ એ સમ્યક દર્શન વગર જીવન ચાલ્યું જાય છે, ક્યાં ઉતારા થઈ જશે, શું કરીશું, રાજા મરીને કીડામાં ગયું ને, સમ્યક દર્શનથી, સમ્યક દર્શન આદિકથી પર્યાયમાં અહંબુદ્ધિ છૂટે, પર્યાય નથી છૂટી હજુ, આ મનુષ્ય પર્યાય ના છૂટી, પણ આ જે પર્યાય તે જ હું, એ સમ્યક દર્શન આદિકથી પર્યાયમાં અહંબુદ્ધિ છૂટે કે હું મનુષ્ય છું, કે હું પુરુષ છું, કે હું સ્ત્રી છું, એવી અહંબુદ્ધિ છૂટી ગઈ, ભલે આ રહ્યું, પર્યાયમાં અહંબુદ્ધિ અલગ ને પર્યાયનું જ્ઞાન અલગ, બરાબર સમજો, પર્યાયમાં અહંબુદ્ધિ મિથ્યાત્વ અને પર્યાયમાં દ્રવ્યમાં અહંબુદ્ધિ થઈને પછી પર્યાયનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન કહેવાય, એ પ્રમાણ જ્ઞાન કહેવાય, સાચું જ્ઞાન કહેવાય, બરાબર જુઓ, સમ્યક દર્શન આદિથી પર્યાયમાં અહંબુદ્ધિ છૂટે પોતે જ, વાહ જુઓ, પોતે જ અનાદિ નિધન, અનાદિ અનંત ચૈતન્ય દ્રવ્ય છે, તેમાં અહંબુદ્ધિ આવે, આ ભગવાન આત્મામાં અહંબુદ્ધિ આવે, અહંબુદ્ધિ, અહંબુદ્ધિ તો હતી, અહંબુદ્ધિ ક્યાંથી લાવવાની નહોતી, આ પર્યાય હતી ને દ્રવ્ય હતું, અહંબુદ્ધિ હતી, પણ અહંબુદ્ધિ આમાં હતી ને તો શેમાં કરી દીધી, પોતાના આત્મામાં અનાદિ નિધન ચૈતન્ય દ્રવ્ય તેમાં અહંબુદ્ધિ આવે તો શું થાય, અને પર્યાયને સ્વાંગ સમાન જાણે તો મરણનો ભય રહે નહીં, પર્યાયને સ્વાંગ સમાન, બહુ સરસ લીટી લખી, સ્વાંગ સમાન જાણે તો મરણનો ભય ના, એમ સમજો કે અહીંયા આપણે એક નાટક કરવાનું છે, એમાં કોઈએ નીલાંજનાનું નૃત્ય કરવાનું છે, અંજલાના નૃત્ય કરતા કરતા શું થઈ જાય છે? મરી જાય છે. હવે એને અહીંયા નાટક કરવાનું છે, અનિલાનંદ રોલ કરવાનો છે, અને પછી રોલ કરતા કરતા એ મરી જાય તો એને મરવાનો ડર લાગે કે ના, કે હવે હું તો મરી ગઈ, મારે આ રોલ નથી કરવો ભાઈ, મારે મરવાનો રોલ થોડો હું કરું, મરવાનો રોલ થોડો. પછી એ મરી જાય ને બધા એના સગા સંબંધી રોવા માટે બેસે કે રોવા નહીં બેસે ને? કેમ? કેમ કે આ નીલાંજનાનો તો શું છે, ખાલી શું છે, સ્વાંગ, સ્વાંગ છે ને. અને આ દ્રષ્ટાંત સમજ, નીલાંજનાનો તો સ્વાંગ છે, હું ક્યાં મરું છું, હું કેમ આ સ્વાંગ છે, હું કેમ મરું છું. બસ એવી જ રીતે આ મનુષ્ય પર્યાય શું છે, સ્વાંગ. સમજી ગયા ને? મનુષ્ય પર્યાય સ્વાંગ છે. જેમ પેલું નીલાંજનાનો સ્વાંગ, હું ક્યાં મરું છું, એમ આ સ્વાંગ જે છે છૂટી ગયો, હું ક્યાં મરું છું, હું તો અનાદિ અનંત ટંકોત્રીણ ચેતન તત્વ છું, છે કે નહીં? આ જીવ સ્વાંગ સમાન જાણે તો મરણનો ભય રહે નહીં. વાહ, મરણનો શું કહ્યું ને, સાતે પ્રકારના ભય ટળી જાય છે. મલ્ટીપલ પ્રોફિટ વાળી વાત નથી, કદાચ આટલામાં આટલા પ્રકારના ફાયદા. અને સમ્યક દર્શન આદિક થી જ સમ્યક એકાંતા, સમ્યક દર્શન આદિક થી જ જ્યારે સિદ્ધ પદ પામે, વ્રત તપથી નહીં, સમ્યક દર્શન આદિક સિદ્ધ પદ પામે ત્યારે જ મરણનો શું થઈ જાય, અભાવ થઈ જાય. માટે સમ્યક દર્શન આદિક જ એનો સાચો ઉપાય છે. સર્વે જીવ અનંત કાળથી આ એક ઉપાય જે કરવાનો બાકી રહી ગયો છે. આવા આપણને ગુરુદેવશ્રી, આવું મનુષ્ય પર્યાય, આવી સરસ તત્વની વાત મળી, પરિવારની બધી અનુકૂળતા મળી, તો આવું સમ્યક દર્શનને સર્વે જીવ પ્રાપ્ત કરે. જેમ આપણે અત્યારે અહીંયા બેઠા છીએ, આપણે બધા અલ્પકાળમાં સિદ્ધાલયની અંદર સાથે બેસીએ એવી મંગલ કામના સાથે આજનું અંતિમ આપણું સાધના મોક્ષ માર્ગ પ્રકાશકનું વ્યાખ્યાન પૂરું કરીએ છીએ. એક આજના ગુરુદેવશ્રીના સીડી પ્રવચનમાં કાલે હતી વાત, એની નીચે એક ફૂટનોટની અંદર એક વાત સારી હતી, એક થોડુંક આપણે વાંચીને પૂર્ણ કરીએ છીએ. બે ચાર પાંચ મિનિટ ઉપર થઈ રહી છે, જરાક છેલ્લો દિવસ છે એટલે સોરી પણ કહી દઉં છું પહેલેથી તમને, વાંચી લેજો જરાક, કેમ કે પછી તો તમારું અને અમારું મળવું કર્મના ઉદયને આધીન છે. ટોડરમલજી લખી, પણ ટોડરમલજી કે તમારું અને અમારું મળવું કર્મના ઉદયને આધીન છે, પણ ભગવાન આત્માને મળવું પુરુષાર્થને આધીન. પંડિત જ્યાં સુધી તમારું ને અમારું મળવું ન થાય ત્યાં સુધી દરેક પોતાના ભગવાન આત્માને મળવાનો પુરુષાર્થ કરજો, એમાં દરેક સ્વાધીન છે. એટલે ફરી જ્યારે મળવાનું થાય તો આપણે બધા સમ્યક દ્રષ્ટિ જીવો રીતે મળી આવીએ ગાડી, ત્યાં સુધી બધા પુરુષાર્થ કરે. હા બરાબર, વાંચીએ છીએ, ટાઈમ નથી લેતા, વાંચી લઈશું. ખાલી તમે ગંભીરતાથી વિચાર કરજો. ગુરુદેવશ્રીનો ચરણાનુયોગ પણ શ્રી પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની ગાથા 74માં કહ્યું છે કે જીનવાણી સાંભળવાની પાત્રતામાં તરસનો ખોરાક ન હોય. તરસ એટલે બે ઇન્દ્રિયથી શરૂ કરીએ, મધ, મદિરા, બે ઘડી પછીનું માખણ, માંસ તથા પાંચ ઉદુંબર ફળનો ખોરાક ન હોય. એવો ખોરાક હોય તે તો આ વાત સાંભળવાની પણ પાત્ર નથી. ખરેખર તો રાત્રિ ભોજનમાં પણ તરસ હોય. તરસનો ખોરાક આ સાંભળનારને ન હોય ભાઈ, રાત્રિનો ખોરાક પણ હોય નહીં ભાઈ. જેમાં તરસ મરે એવો માંસ જેવો ખોરાક આવું સાંભળનારને ન હોય ભાઈ. આ તત્વને સાંભળવાને તું લાયક હોય તો ભાઈ, કેટલી વાર ગુરુદેવે કહ્યું છે ભાઈ, જેમાં તરસની ઉત્પત્તિ હોય તે ખોરાક ન હોય, તરસ ઉત્પન્ન થાય એવા અથાણા આદિ પણ ન હોય. જેને ઇન્દ્રો સાંભળે એવી પરમાત્માની આવી ઉત્કૃષ્ટ વાણી સાંભળનારને ત્રસની ઉત્પત્તિનો ખોરાક ન હોય. વાતો મોટી મોટી કરે અને ત્રસનો ખોરાક હોય, અરે રે, ભલે તે ધર્મ નથી, તે હે છે, ધર્મ નથી હે છે, પણ આ સાંભળનારને ત્રસનો ખોરાક ન હોય એ પહેલામાં પહેલી પાત્રતા છે. એમ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની ગાથા 61 તથા 74, 61 અને 74 ગાથામાં આ વાત કહી છે. એટલે ગુરુદેવના ચરણાનુયોગ પણ ભલે ધર્મ નથી, સમજાય છે કે નહીં? હા, હે છે શુભભાવ, પણ પહેલી આ પાત્રતા તો હોય. પ્રસમ સંવેગ અનુકંપા આસ્તિક્ય, આ આવી ગયો શરૂઆતનું પ્રવચન સામે બેલેન્સ આવી ગયો. આવો અનુકંપાનો ભાઈ ત્રસ્તનું એના પ્રત્યે અનુકંપાનો કરુણાનો ભાવ હોય ન હોય એમ ના બને, પણ એ ધર્મ નથી છતાં પણ આવો ભૂમિકા.